એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપનો. આજે આપણે એક એવા વિષયના ઊંડાણમાં ઉતરીશું જે જેટલો શક્તિશાળી છે તેટલો જ કદાચ ચર્ચાસ્પદ પણ રહ્યો છે. ન્યુક્લિયર પાવર, હા, અણુ ઉર્જા.
ચોક્કસ, અને આ ચર્ચા જરૂરી પણ છે. જુઓ, એક તરફ દુનિયાની ઉર્જાની ભૂખ સતત વધી રહી છે અને બીજી તરફ ક્લાઇમેટ ચેન્જનું સંકટ છે, એ તો ઘેરું બની રહ્યું છે.
બરાબર.
આવા સમયે અણુ ઉર્જાનું સ્થાન શું હોઈ શકે, એના ફાયદા શું છે, જોખમો કેવા, આ બધું સમજવું અત્યંત જરૂરી છે.
હા,
અને આ સમજવા માટે આજે આપણે બે મહત્વપૂર્ણ પુસ્તકોના સારાંશ પર આધાર રાખીશું. એક છે ફ્રેડ બાર્કરનું ન્યુક્લિયર પાવર એક વિસ્તૃત પરીક્ષણ, અને બીજું મેક્સવેલ ઇરવિનનું ન્યુક્લિયર પાવર અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
અને આપણો હેતુ એ છે કે આ જે જટિલ વિષય છે ને, એના વિજ્ઞાન, ટેકનોલોજી, સલામતી, સામાજિક પાસાઓ, આ બધાને સરળ ભાષામાં સમજીએ, જેથી મતલબ કે કોઈ અભિપ્રાય બાંધવો હોય તો તે જાણકારી પર આધારિત હોય, ખાલી ધારણાઓ પર નહીં.
બરાબર કહ્યું.
હા,
તો ચાલો શરૂ કરીએ. આ લેખકો કોણ છે અને એમનો દૃષ્ટિકોણ કેવો છે?
સરસ. તો જુઓ, આપણી પાસે બે અલગ પણ એકબીજાને પૂરક દૃષ્ટિકોણ છે. પહેલા છે મેક્સવેલ ઇરવિન. એ એક સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા.
ભૌતિકશાસ્ત્રી,
હા. એટલે એમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો ન્યુક્લિયર પાવર પાછળનું જે મૂળભૂત વિજ્ઞાન છે, જેમ કે અણુનું બંધારણ શું છે, ફિશનની પ્રક્રિયા શું છે, રેડિયેશન શું છે, આ બધું સ્પષ્ટ અને તટસ્થ રીતે સમજાવવું. એમનો ફોકસ કેવી રીતે પર છે,
એટલે એકદમ પાયાની વાત, વિજ્ઞાન શું કહે છે એ.
અને બીજા લેખક ફ્રેડ બાર્કર, એમનો અભિગમ કેવો છે, એ ખાલી વિજ્ઞાનથી આગળ જુએ છે, ખરું ને?
હા, બરાબર. ફ્રેડ બાર્કર, એમને ન્યુક્લિયર એન્જિનિયરિંગ અને પર્યાવરણીય નીતિ બંનેમાં દાયકાઓનો અનુભવ છે. એટલે તેઓ ટેકનોલોજીને ફક્ત એક મશીન તરીકે નથી જોતા, પણ એને એક મોટી સિસ્ટમના ભાગ રૂપે જુએ છે. અને આ સિસ્ટમમાં મતલબ અર્થશાસ્ત્ર આવી ગયું, રાજકારણ, લોકોનો શું મત છે, આંતરરાષ્ટ્રીય સંબંધો, બધું જ જોડાયેલું છે.
ઓકે.
તેઓ શા માટે અને તેના પરિણામો શું, એના પર વધુ ભાર મૂકે છે.
ઓહો, આ તો બહુ રસપ્રદ કહેવાય. એટલે એક આપણને વિજ્ઞાન સમજાવે છે શું અને કેવી રીતે, અને બીજા એ વિજ્ઞાનના સામાજિક અને વ્યવહારિક પાસાઓ શા માટે અને પરિણામ શું.
બરાબર.
આ બંને સાથે મળે એટલે આપણને એક સંપૂર્ણ ચિત્ર મળી શકે. તો આ પુસ્તકોનો મુખ્ય સૂર શું છે, મતલબ એ લોકો અણુ ઉર્જાના સમર્થનમાં છે કે વિરોધમાં?
જુઓ, બંને પુસ્તકોનો મુખ્ય હેતુ કોઈ એક પક્ષ લેવાનો નથી, પણ ન્યુક્લિયર પાવર વિશે જે ગેરસમજો છે ને, એ દૂર કરવી અને એક જાણકાર ચર્ચા માટે પ્લેટફોર્મ આપવું. તેઓ સવાલ ઉઠાવે છે, શું આ ટેકનોલોજી ક્લાઇમેટ ચેન્જ સામે લડવામાં આપણું હથિયાર બની શકે, કે પછી એના જોખમો એટલા મોટા છે કે એને ટાળવું જ સારું.
એટલે કે ફાયદા અને નુકસાન બંને રજૂ કરે છે.
હા, બંને લેખકો વાચકને માહિતી અને વિશ્લેષણ આપે છે, જેથી વાચકો પોતે પોતાના તારણો પર પહોંચી શકે. કોઈ નિષ્કર્ષ થોપવાની વાત નથી.
સરસ. ચાલો તો શરૂઆત ઇરવિનના પુસ્તકથી કરીએ. એ આપણને શું સમજાવે છે?
ઇરવિન આપણને એકદમ બેઝિક સાયન્સથી શરૂ કરાવે છે. અણુ શું છે, એનું કેન્દ્ર, ન્યુક્લિયસ કેવી રીતે બનેલું છે, અને કેવી રીતે યુરેનિયમ જેવા ભારે તત્વોના ન્યુક્લિયસને તોડીને, જેને ફિશન કહેવાય, ખૂબ જ વધારે ઊર્જા મેળવી શકાય.
હા.
પછી એ સમજાવે છે કે ન્યુક્લિયર રિએક્ટર આ ફિશન પ્રક્રિયાને કંટ્રોલ કરીને વીજળી કેવી રીતે બનાવે છે, રેડિયેશનની અસરો શું છે, અને સૌથી અગત્યનું પેલો અણુ કચરો જે બને છે એનું શું થાય છે. આ બધું ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતોના આધારે.
સમજાઈ ગયો. એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીની પાયાની સમજ. અને ફ્રેડ બાર્કર આમાં શું ઉમેરે છે? તમે કહ્યું એમ એ સિસ્ટમની વાત કરે છે, તો એમાં શું શું આવે?
બાર્કર આ ટેકનિકલ પાયા પર આખી ઇમારત ચણે છે. એ ચર્ચા કરે છે કે ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપવાનો અને ચલાવવાનો ખર્ચ કેટલો જંગી છે, કેટલો સમય લાગે છે, એની પાછળના આંતરરાષ્ટ્રીય નિયમો અને સંધિઓ શું છે, લોકોનો ડર અને સ્વીકૃતિ કેમ બદલાતી રહે છે, અને સરકારો માટે નીતિ ઘડવી કેટલી જટિલ છે.
હા, એ બધું પણ મહત્વનું છે.
એમનો મુખ્ય સંદેશ એ છે કે ન્યુક્લિયર પાવરની સફળતા કે નિષ્ફળતા એ ખાલી ટેકનોલોજી પર આધાર નથી રાખતી, પણ આ બધા સામાજિક, આર્થિક અને રાજકીય પરિબળો પર પણ આધાર રાખે છે.
બરાબર. એટલે કે ન્યુક્લિયર પાવર વિશે કોઈ પણ નિર્ણય લેવો હોય તો એના ફાયદા અને ગેરફાયદા બંનેને વૈજ્ઞાનિક અને સામાજિક દ્રષ્ટિએ સમજવા પડે. ખાલી ઉત્સાહથી કે પછી ડરથી નિર્ણય લેવો એ જોખમી છે.
એકદમ સાચી વાત.
ચાલો હવે આ મુદ્દાઓને થોડા વધુ ઊંડાણપૂર્વક જોઈએ. શરૂઆત કરીએ ઉર્જાની જરૂરિયાત અને ન્યુક્લિયર પાવરના મૂળભૂત સિદ્ધાંતથી.
ચોક્કસ. તો જુઓ, આજે દુનિયાની ઉર્જાની માંગ સતત વધતી જાય છે અને આપણી મોટાભાગની ઉર્જા ક્યાંથી આવે છે? કોલસો, તેલ, ગેસ, એટલે કે અશ્મિભૂત ઈંધણ. આ જી ક્લાઇમેટ ચેન્જ માટે જવાબદાર છે.
બરાબર. જે ગ્રીનહાઉસ ગેસ કાઢે છે અને ક્લાઇમેટ ચેન્જ કરે છે. હવે અહીં ન્યુક્લિયર પાવરનું આકર્ષણ શું છે? એની ઉર્જા ઘનતા, એનર્જી ડેન્સિટી.
ઉર્જા ઘનતા એ જરા સમજાવશો?
હા, ઉર્જા ઘનતા એટલે એકમ વજનના ઈંધણમાંથી કેટલી ઉર્જા મળે છે. ન્યુક્લિયર ઈંધણ જેમ કે યુરેનિયમ, એની ઉર્જા ઘનતા અદ્ભુત છે. ઇરવિન સમજાવે છે કે ખાલી 1 કિલોગ્રામ સમૃદ્ધ યુરેનિયમમાંથી જેટલી વીજળી પેદા થઈ શકે ને, તેટલી વીજળી માટે લાખો કિલોગ્રામ કોલસો બાળવો પડે.
બાપરે, લાખો કિલો!
હા, આટલી બધી ઉર્જા બહુ ઓછી જગ્યામાં સમાયેલી છે.
આટલી બધી ઉર્જા એ આવે છે ક્યાંથી? પેલું આપણે સ્કૂલમાં ભણતા હતા, અણુના કેન્દ્રમાંથી.
બિલકુલ. એ ઉર્જા અણુના કેન્દ્રમાં એટલે કે ન્યુક્લિયસમાં બંધાયેલી હોય છે. યુરેનિયમ જેવા ભારે તત્વોના અમુક આઇસોટોપ્સ, ખાસ કરીને યુરેનિયમ 235 એટલે U-235, એ અસ્થિર હોય છે. હવે જ્યારે એક ધીમો ન્યુટ્રોન આ U-235ના ન્યુક્લિયસ સાથે અથડાય છે, ત્યારે એ ન્યુક્લિયસ 2 નાના ન્યુક્લિયસમાં તૂટી જાય છે. આ પ્રક્રિયાને ફિશન કહે છે, વિભાજન.
અને આ ફિશનમાં જ પેલી પ્રચંડ ઉર્જા છૂટી પડે છે, આઇન્સ્ટાઇનનું પેલું સૂત્ર E=mc² મુજબ, ખરું ને?
એકદમ સાચું. ફિશન વખતે દ્રવ્યમાનનો ખૂબ નાનો ભાગ ઉર્જામાં બદલાઈ જાય છે અને E=mc² સૂત્ર પ્રમાણે આ ઉર્જા અમજ હોય છે. એટલું જ નહીં, દરેક ફિશન વખતે 2-3 નવા ન્યુટ્રોન પણ છૂટા પડે છે.
ઓકે.
જો આ નવા ન્યુટ્રોન બીજા U-235 ન્યુક્લિયસ સાથે અથડાય તો વધુ ફિશન થાય અને આ રીતે એક સાંકળ પ્રક્રિયા એટલે કે ચેઇન રિએક્શન શરૂ થાય છે.
મને લાગે છે કે આ જ મોટો તફાવત છે અણુ બોમ્બ અને ન્યુક્લિયર રિએક્ટર વચ્ચે. બોમ્બમાં આ ચેઇન રિએક્શન કદાચ બેકાબુ હોય છે, જ્યારે રિએક્ટરમાં એને કંટ્રોલ કરવામાં આવે છે.
બિલકુલ સાચું પકડ્યો. ન્યુક્લિયર રિએક્ટરનું મુખ્ય કામ જ આ ચેઇન રિએક્શનને નિયંત્રિત કરવાનું છે, જેથી તે એક સ્થિર દરે ગરમી ઉત્પન્ન કરે.
હા, ગરમી જેમાંથી પછી વીજળી બને.
બરાબર. આ નિયંત્રણ માટે રિએક્ટરમાં મુખ્ય 3 કામ કરતી સિસ્ટમ હોય છે. પહેલું, પ્રતિક્રિયા શરૂ કરવી અને કંટ્રોલ કરવી. આ માટે ઈંધણ સળિયા હોય જેમાં યુરેનિયમ હોય, અને કંટ્રોલ સળિયા હોય જે વધારાના ન્યુટ્રોનને શોષી લે, પ્રતિક્રિયા ધીમી પાડે અથવા બંધ કરે. આ રિએક્ટરની બ્રેક જેવું.
ઓકે, બ્રેક જેવું.
હા. અને મધ્યસ્થ જેમ કે પાણી, એ ન્યુટ્રોનને ધીમા પાડીને પ્રક્રિયા ચાલુ રાખવામાં મદદ કરે. બીજું, ગરમીનો ઉપયોગ કરવો. ફિશનથી જે ગરમી બને એને શીતક, સામાન્ય રીતે પાણી જ હોય, એ શોષી લે. આ ગરમ પાણી કે વરાળથી પછી ટર્બાઇન ફેરવીને વીજળી બને, જેમ કોલસા પ્લાન્ટમાં થાય એમ જ. અને ત્રીજું અને બહુ મહત્વનું, સુરક્ષા જાળવવી. રિએક્ટર અને એની મુખ્ય સિસ્ટમ એક અત્યંત મજબૂત કન્ટેનમેન્ટ બિલ્ડિંગની અંદર હોય, કોન્ક્રીટ અને સ્ટીલની બનેલી.
પેલી મોટી ગુંબજ જેવી દેખાય છે.
એ જ. હા. એનો હેતુ એ કે જો કોઈ ગંભીર અકસ્માત થાય તો પણ રેડિયેશન બહાર ફેલાતું અટકે. આ મલ્ટીલેયર સેફ્ટીનો ભાગ છે.
આ તો થઈ રિએક્ટર્સની અંદરની વાત, પણ પેલો ફ્રેડ બાર્કર યાદ અપાવે છે એમ આખી સિસ્ટમ જોવી પડે. એટલે ખાલી રિએક્ટર નહીં, પણ યુરેનિયમ ક્યાંથી આવ્યો અને વપરાયા પછી જે કચરો વધ્યો એનું શું થાય, એ આખી ફ્યુઅલ સાયકલ, એ શું છે?
બરાબર પૂછ્યું. ફ્યુઅલ સાયકલ એટલે યુરેનિયમની ખાણમાંથી નીકળ્યા પછીની આખી સફર. એમાં ખાણકામ આવી ગયું, પછી યુરેનિયમને શુદ્ધ કરવું, એને સમૃદ્ધ કરવું એટલે U-235નું પ્રમાણ વધારવું.
હા.
પછી એને ઈંધણ સળિયામાં બનાવવું, રિએક્ટરમાં વાપરવું, અને છેલ્લે સૌથી મોટો પડકાર, વપરાયેલા ઈંધણનો નિકાલ.
સ્પેન્ટ ફ્યુઅલ મેનેજમેન્ટ. અને આ વપરાયેલું ઈંધણ ખૂબ જ રેડિયોએક્ટિવ હોય છે, રાઈટ? એનો નિકાલ કેવી રીતે થાય? આ તો સૌથી મોટી ચિંતાનો વિષય હોય છે ને?
હા, બિલકુલ.
વપરાયેલું ઈંધણ અત્યંત રેડિયો એક્ટિવ અને ગરમ હોય છે. એટલે પહેલાં તો એને રિએક્ટર સાઇટ પર જ પાણીના મોટા કુંડમાં વર્ષો સુધી ઠંડુ પાડવામાં આવે, પછી એને સૂકા મજબૂત કન્ટેનરમાં લાંબા સમય માટે રાખી શકાય. પણ કાયમી નિકાલ માટે મુખ્ય બે વિકલ્પો વિચારાય છે.
કરાબે,
ઇટ્સ એ ઓપન સાયકલ, એટલે વપરાયેલા ઈંધણને અંતિમ કચરો ગણીને પૃથ્વીના પેટાળમાં ખૂબ ઊંડે સ્થિર ખડકોમાં બનાવેલા કાયમી ભંડારમાં દાટી દેવો, જેને જીઓલોજીકલ રિપોઝિટરી કહે છે. ફિનલેન્ડ જેવા દેશો આ કરી રહ્યા છે.
અને બીજો વિકલ્પ?
બીજો છે ક્લોઝ્ડ સાયકલ, એટલે વપરાયેલા ઈંધણમાંથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા, એટલે કે રીપ્રોસેસિંગ કરીને, ઉપયોગી યુરેનિયમ અને પ્લુટોનિયમ અલગ પાડવું અને એને ફરીથી ઈંધણ તરીકે વાપરવું.
ઓહ, એટલે રીસાયકલ જેવું?
હા, એક રીતે. આનાથી કચરો ઘટે છે, પણ એ વધુ ખર્ચાળ છે. અને બીજો ડર એ કે પ્લુટોનિયમનો ઉપયોગ શસ્ત્રો માટે થઈ શકે.
એટલે જ બાર્કર કહે છે કે આ કચરાનો નિકાલ ટેકનિકલ સમસ્યા કરતાં વધુ રાજકીય અને સામાજિક પડકાર છે. કોઈ નથી ઈચ્છતું કે આ કચરો એમના ઘર પાસે દટાય. મારા ઘર પાસે નહીં.
બિલકુલ, એ જ નિંબી સમસ્યા, નોટ ઇન માય બેકયાર્ડ. વૈજ્ઞાનિકો માને છે કે ભૂગર્ભ ભંડાર સુરક્ષિત રીતે બની શકે છે, પણ લોકોનો વિશ્વાસ જીતવો અને રાજકીય સહમતિ મેળવવી ખૂબ મુશ્કેલ છે.
લોકોનો બીજો મોટો ભય રેડિયેશનનો હોય છે. ચાલો એને સમજીએ. રેડિયેશન શું છે અને એ કેટલું જોખમી છે?
રેડિયેશન એટલે અસ્થિર અણુઓમાંથી નીકળતી ઊર્જા અથવા કણ. અમુક પ્રકારનું રેડિયેશન, જેને આયોનાઇઝિંગ રેડિયેશન કહેવાય, એ જો વધુ માત્રામાં હોય તો આપણા શરીરના કોષો અને ડીએનએને નુકસાન કરી શકે છે, લાંબા ગાળે કેન્સરનું જોખમ વધારી શકે છે.
પણ સમજવાની વાત એ છે, જેમ ઇરવિન ભાર મૂકે છે, કે આપણે કુદરતી રીતે સતત બેકગ્રાઉન્ડ રેડિયેશનના સંપર્કમાં હોઈએ છીએ.
કુદરતી રીતે?
હા, ક્યાંથી આવે છે આ રેડિયેશન?
આપણી આસપાસ જ છે.
હા, આપણી આસપાસ જ. એ આવે છે પૃથ્વીના ખડકો અને માટીમાંથી, ખાસ કરીને રેડોન ગેસ, પછી અંતરિક્ષમાંથી આવતા કોસ્મિક કિરણોથી, અને આપણા ખોરાક અને પાણીમાં પણ કુદરતી રેડિયો એક્ટિવ તત્વો હોય છે.
ઓહ,
એટલું જ નહીં, મેડિકલ એક્સરે કે સીટી સ્કેન કરાવીએ કે પછી વિમાનમાં મુસાફરી કરીએ, એનાથી પણ આપણને રેડિયેશન મળે છે.
તો પછી ન્યુક્લિયર પ્લાન્ટનું રેડિયેશન કેટલું? ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જ્યારે સામાન્ય રીતે ચાલતો હોય ત્યારે પર્યાવરણમાં જે રેડિયેશન ઉમેરાય છે એ આ કુદરતી બેકગ્રાઉન્ડના પ્રમાણમાં ઘણું ઓછું અને નિયંત્રિત હોય છે. જોખમ હંમેશા માત્રા પર આધાર રાખે છે, ડોઝ કેટલો છે એના પર.
પણ અકસ્માતોનું શું? ઇતિહાસમાં જે મોટા અકસ્માતો થયા, જેમ કે 3 માઇલ આઇલેન્ડ અને ચર્નોબિલ, એણે લોકોના મનમાં ઊંડો ડર પેસાડી દીધો છે.
હા, અને એમાંથી શીખવું ખૂબ જરૂરી છે. એ બે ઘટનાઓ મુખ્ય છે, પણ એમના કારણો અને પરિણામો બહુ અલગ હતા.
કઈ રીતે?
પહેલું, 3 માઇલ આઇલેન્ડ TMI અમેરિકામાં 1979માં. અહીં મશીનમાં ખામી અને માણસની ભૂલ બંનેને કારણે રિએક્ટરનો મુખ્ય ભાગ પીગળી ગયો. પણ મહત્વની વાત એ છે કે પેલી કન્ટેનમેન્ટ બિલ્ડિંગ હતી ને,
હા, પેલી મજબૂત દિવાલ,
એણે મોટા ભાગનું રેડિયેશન બહાર આવતું રોકી દીધું. કોઈનું મૃત્યુ ન થયું, પણ અમેરિકામાં ન્યુક્લિયર ઉદ્યોગ પરનો વિશ્વાસ હલી ગયો અને સમજાયું કે સલામતી સંસ્કૃતિ સુધારવી પડશે.
અને ચર્નોબિલ, એ તો બહુ ભયાનક હતું ને.
હા, ચર્નોબિલ યુક્રેનમાં 1986માં એ સૌથી ભયાનક અકસ્માત હતો. એના કારણો ઘણા ગંભીર હતા. એક તો રિએક્ટરની ડિઝાઇનમાં જ ખામી હતી, જેમ કે યોગ્ય કન્ટેનમેન્ટ બિલ્ડિંગ જ નહોતી.
શું વાત કરો છો?
હા, અને ઉપરથી સુરક્ષા નિયમોની સદંતર અવગણના કરીને એક બહુ જ જોખમી પ્રયોગ કરવામાં આવ્યો. પરિણામે ભયંકર વિસ્ફોટ થયો અને મોટા પ્રમાણમાં રેડિયેશન યુરોપભરમાં ફેલાયો. એનાથી તાત્કાલિક મૃત્યુ પણ થયા અને લાંબા ગાળાની ગંભીર અસરો થઈ. એ ટેકનોલોજી અને માનવીય બેદરકારી બંનેની નિષ્ફળતા હતી.
બાપરે, આ બંને ઉદાહરણો બતાવે છે કે ખાલી સારી ટેકનોલોજી પૂરતી નથી, એને ચલાવનારા માણસો, નિયમો, સંસ્કૃતિ બધું જ એટલું જ મહત્વનું છે. સતર્કતા ખૂબ ખૂબ જરૂરી છે.
ચોક્કસ.
ભવિષ્યની વાત કરીએ તો પેલી ન્યુક્લિયર ફ્યુઝનની બહુ વાતો સંભળાય છે, સૂર્ય જેવી ઊર્જા. એ શું છે અને શું એ આપણી ઊર્જા સમસ્યાનો ઉકેલ બની શકે?
ફ્યુઝન? હા, એ ફિશનથી ઉલટી પ્રક્રિયા છે, ફિશનમાં ભારે અણુ તૂટે છે, ફ્યુઝનમાં હાઇડ્રોજન જેવા હળવા અણુઓ જોડાય છે અને હિલિયમ બને છે, જેવી રીતે સૂર્યમાં ઉર્જા બને છે એમ જ.
એના ફાયદા શું?
સંભવિત ફાયદા ઘણા છે. એક તો ઇંધણ લગભગ અમર્યાદિત છે, દરિયાના પાણીમાંથી મળી શકે. બીજું, કોઈ લાંબા સમય સુધી ટકતો રેડિયો એક્ટિવ કચરો નહીં બને. અને ત્રીજું, ફિશન જેવું અનિયંત્રિત ચેન રિએક્શનનો ભય નહીં.
અરે વાહ, તો પછી આપણે ફ્યુઝન પાવર પ્લાન્ટ કેમ નથી બનાવતા? બધી સમસ્યાઓનો ઉકેલ લાગે છે.
કારણ કે પૃથ્વી પર સૂર્ય જેવી પરિસ્થિતિ, એટલે કે કરોડો ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને પ્રચંડ દબાણ પેદા કરવું અને એને કંટ્રોલમાં રાખવું અત્યંત મુશ્કેલ છે. વૈજ્ઞાનિકો દાયકાઓથી પ્રયાસ કરી રહ્યા છે, પ્રગતિ થઈ રહી છે, આઈટીઆર જેવા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, પણ વ્યાપારી ધોરણે ફ્યુઝન પાવર હજુ દાયકાઓ દૂર છે.
ઓહ, એટલે હાલ માટે તો એ જવાબ નથી.
ના, આપણા તાત્કાલિક ઊર્જા સંકટનો જવાબ ફ્યુઝન નથી, એ ભવિષ્યની આશા છે.
એટલે હાલ તો આપણે ફિશન ટેકનોલોજીના ફાયદા અને જોખમો સાથે જ કામ લેવાનું છે. તો આ બધી ચર્ચા પરથી મુખ્ય સંદેશાઓ શું લઈ શકાય? કઈ કી થીમ્સ ઉભરી આવે છે?
પહેલી અને સૌથી મહત્વની થીમ જે બાર્કર વારંવાર કહે છે તે છે સિસ્ટમ વિચારસરણી,
સિસ્ટમ્સ થિંકિંગ.
ન્યુક્લિયર પાવરને ખાલી એક ટેકનોલોજી તરીકે ન જોવાય, એ એક જટિલ સામાજિક તકનીકી સિસ્ટમ છે. એમાં વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રાજકારણ, સમાજ બધું જોડાયેલું છે.
હા, એક પાસામાં સફળતા કે નિષ્ફળતા આખી સિસ્ટમને અસર કરે.
બરાબર. બીજો મુદ્દો છે અણુશક્તિની બે બાજુઓ, ડ્યુઅલ નેચર. એ વીજળી આપી શકે છે, શાંતિપૂર્ણ ઉપયોગ છે, પણ એ જ ટેકનોલોજી અને સામગ્રીનો ઉપયોગ શસ્ત્રો માટે પણ થઈ શકે છે, એટલે આંતરરાષ્ટ્રીય નિયંત્રણ અને દેખરેખ ખૂબ જરૂરી છે.
ત્રીજું, જે વારંવાર આવ્યું, સલામતી સર્વોપરી છે, અને એ ખાલી મશીનની ડિઝાઇન પર નહીં પણ સલામતી સંસ્કૃતિ પર આધાર રાખે છે. TMI અને ખાસ કરીને ચર્નોબિલ એ જ બતાવે છે. નિયમોનું પાલન, તાલીમ, પારદર્શિતા, મજબૂત રેગ્યુલેટર, આ બધું અનિવાર્ય છે.
ચોથો મુદ્દો છે અણુ કચરાનો લાંબા ગાળાનો પડકાર, લોંગ ટર્મ વેસ્ટ ચેલેન્જ. આ કચરો હજારો વર્ષો સુધી રેડિયો એક્ટિવ રહેવાનો છે. એનો સુરક્ષિત નિકાલ કરવો એ ખાલી ટેકનિકલ નહીં પણ નૈતિક અને રાજકીય જવાબદારી પણ છે. ભવિષ્યની પેઢીઓ માટે શું છોડીને જઈશું?
સાચી વાત છે.
અને પાંચમું, અત્યારના ક્લાઇમેટ ચેન્જના સંદર્ભમાં,
ક્લાઇમેટ ચેન્જ કોન્ટેક્સ્ટ,
ન્યુક્લિયર પાવર મહત્વનો બની જાય છે. કારણ કે એ વીજળી બનાવતી વખતે કાર્બન ડાયોક્સાઇડ નથી છોડતો, એટલે એના જોખમોને આ ક્લાઇમેટ લાભ સામે તોડવા પડે છે. શું આપણે એના જોખમોને એટલા ઘટાડી શકીએ કે એનો લાભ લેવાય? આ મોટો સવાલ છે.
અને આ બધા મુદ્દાઓ પર નિર્ણય લેવા માટે જે છઠ્ઠી અને કદાચ સૌથી મહત્વની થીમ કહી શકાય તે છે જાણકાર ભાગીદારી, ઇન્ફોર્મ્ડ પબ્લિક પાર્ટિસિપેશન. લોકોનો ડર હોય કે ઉત્સાહ, જો એ અધૂરી માહિતી પર આધારિત હોય તો સારા નિર્ણયો ન લેવાય. એટલે આવા જટિલ વિષયો પર ખુલ્લી, પ્રમાણિક અને માહિતી આધારિત ચર્ચા થવી જોઈએ.
બરાબર. અને આ પુસ્તકોમાં કેટલાક વિચારો છે જે આ થીમ્સને સરસ રીતે પકડે છે. જેમ કે એક વિચાર છે કે ન્યુક્લિયર પાવરની સફળતા ફક્ત ટેકનોલોજી પર નહીં પણ માનવીય સહકાર અને સંસ્થાકીય ગોઠવણ પર નિર્ભર છે. મતલબ કે મશીનો કરતાં માણસો અને એમની સિસ્ટમ વધુ મહત્વની છે.
હા, અને બીજો એક વિચાર મને બહુ ગમ્યો, જે પેલી બ્લેક એન્ડ વ્હાઇટ વિચારસરણીને પડકારે છે. પ્રશ્ન એ નથી કે ન્યુક્લિયર પાવર સલામત છે કે ખતરનાક, પણ એ છે કે શું આપણે તેના અંતર્ગત જોખમોને પ્રામાણિકપણે સ્વીકારીને તેને માનવજાતની જરૂરિયાતો માટે પૂરતું સલામત બનાવી શકીએ છીએ?
બરાબર. એટલે કે ગ્રે એરિયાને સમજવો અને મેનેજ કરવો. અને અણુ કચરાના સમય વિશેનો આ વિચાર પણ જોરદાર છે. ન્યુક્લિયર કચરો હજારો વર્ષ સુધી રેડિયો એક્ટિવ રહે છે, જ્યારે ન્યુક્લિયર નીતિ દરેક ચૂંટણી ચક્ર સાથે બદલાઈ શકે છે. આ લાંબા અને ટૂંકા સમયગાળા વચ્ચેનો મેળ ન ખાવો એ કદાચ ન્યુક્લિયર પાવરનો સૌથી મોટો પડકાર છે.
વાહ, આના માટે તો બહુ લાંબા ગાળાની દ્રષ્ટિ અને કમિટમેન્ટ જોઈએ.
હા, અને રેડિયેશનના ડરને પરિપ્રેક્ષ્યમાં મૂકતો આ વિચાર, સામાન્ય વ્યક્તિ કુદરતી સ્ત્રોતો અને મેડિકલ તપાસમાંથી જે રેડિયેશન મેળવે છે તેની સરખામણીમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટના સામાન્ય સંચાલનથી મળતું રેડિયેશન ઘણું ઓછું હોય છે. આનો અર્થ એ નથી કે જોખમ નથી, પણ એને યોગ્ય સંદર્ભમાં જોવું જરૂરી છે.
તો આ બધી ચર્ચા પછી શ્રોતાઓ વિચારી શકે કે ભાઈ આ બધી માહિતીનો વ્યવહારિક ઉપયોગ શું આપણા માટે?
મને લાગે છે કે સૌથી મોટો ઉપયોગ એ છે કે આપણે ઊર્જા અને પર્યાવરણ વિશે જે ચર્ચાઓ થાય છે ને એને વધુ સારી રીતે સમજી શકીએ. જ્યારે પણ સરકાર કોઈ નવી ઊર્જા નીતિ લાવે કે આપણા વિસ્તારમાં કોઈ પાવર પ્રોજેક્ટની વાત થાય, પછી એ ન્યુક્લિયર હોય કે સોલાર કે કોલસો, ત્યારે આપણે ખાલી લાગણીથી દોરવાઈ જવાને બદલે
વધુ ઊંડાણપૂર્વક વિચારી શકીએ.
હા
બરાબર.
દાખલા તરીકે જો ન્યુક્લિયર પ્લાન્ટની વાત આવે તો આપણે પૂછી શકીએ, ભાઈ આ કયા પ્રકારનું રિએક્ટર છે, એની સુરક્ષા વ્યવસ્થા શું છે, ભૂતકાળના અકસ્માતોમાંથી શું શીખ્યા છો, કચરાના નિકાલ માટે શું પ્લાન છે, આર્થિક રીતે પોષાશે, વીજળી કેટલી મોંઘી પડશે.
હા, આ પ્રશ્નો પૂછવાથી ચર્ચાનું સ્તર જ ઊંચું આવે છે.
અને આ જાણકારી આપણને જુદા જુદા ઊર્જા સ્ત્રોતોની સરખામણી કરવામાં પણ મદદ કરે છે. જુઓ, દરેકના ફાયદા છે અને ગેરફાયદા પણ છે. સોલાર અને પવન માટે બહુ જમીન જોઈએ અને એ 24 કલાક વીજળી નથી આપતા.
બરાબર.
કોલસો પ્રદૂષણ ફેલાવે છે, ક્લાઇમેટ ચેન્જ વધારે છે, ન્યુક્લિયર પાસે કાર્બન નથી પણ કચરો અને સુરક્ષાના પ્રશ્નો છે. આ બધું જાણીએ તો આપણે એક સંતુલિત અભિપ્રાય બાંધી શકીએ.
ટૂંકમાં, આ જ્ઞાન આપણને વધુ જાગૃત અને જવાબદાર નાગરિક બનાવે છે, જે આપણા સમાજના ભવિષ્યને અસર કરતા નિર્ણયોમાં વધુ સારી રીતે ભાગ લઈ શકે.
બરાબર.
તો આજના આ ઊંડાણપૂર્વકના મંથન પછી મારા માટે તો મુખ્ય શીખ એ છે કે ન્યુક્લિયર પાવર જેવા જટિલ મુદ્દાનો કોઈ સરળ હા કે નામાં જવાબ નથી, સાચે જ નથી. એ હંમેશા ફાયદા જેમ કે શૂન્ય કાર્બન વીજળી અને ગેરફાયદા જેમ કે સલામતી અને કચરા વચ્ચેના સંતુલનનો પ્રશ્ન છે, અને સમાજે નક્કી કરવાનું છે કે કયા જોખમો સ્વીકારવા છે.
કે ટેકનોલોજી ભલે ગમે તેટલી આધુનિક હોય, એની વાસ્તવિક સફળતા અને સલામતી આખરે તો મજબૂત સંસ્થાઓ, પારદર્શક પ્રક્રિયાઓ, સતત દેખરેખ અને લાંબા ગાળાની રાજકીય અને સામાજિક પ્રતિબદ્ધતા પર જ આધાર રાખે છે. ટેકનોલોજી ક્યારે સમાજથી અલગ નથી હોતી, એ સમાજનો જ એક ભાગ છે.
અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીને જઈએ, શું આપણે એક સમાજ તરીકે ક્લાઇમેટ ચેન્જ જેવી તાત્કાલિક અને ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છીએ ત્યારે ન્યુક્લિયર પાવર જેવા જટિલ, લાંબા ગાળાના અને પેઢીઓ સુધી અસર કરતા મુદ્દાઓ પર જરૂરી ગંભીર, જાણકાર અને ધૈર્યપૂર્ણ ચર્ચા કરવા સક્ષમ છીએ? શું આપણે ટૂંકા ગાળાના રાજકીય લાભ કે પછી ખાલી ભાવનાત્મક પ્રતિક્રિયાઓથી ઉપર ઉઠીને ભવિષ્યનો વિચાર કરી શકીએ છીએ? આ વિચારવા જેવો પ્રશ્ન છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.